સદગુરુદેવની આજ્ઞા આપણી વિચારણામાં આજે ગાથા 102માં આગળ વધે છે. 102:1 પાનું છે 86. કર્મ અનંત પ્રકારના એમાં મુખ્યા તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ.
ગાથા 102, 103 અને 104 આ ત્રણેય ગાથાઓમાં સમગ્ર કર્મતંત્રના બીજો મૂળિયા નાખી દીધા છે. આનો વિસ્તાર જેટલો કરવો હોય તેટલો થઈ શકે. આ ત્રણ ગાથાઓ મૌલિક છે, બહુ ધ્યાન અને ધીરજથી સમજજો. તમે જ્યારે કંટાળો છો ત્યારે બોલો છો, બળ્યા આ કર્મ, મારા કર્મો જ ફૂટેલા છે. પરંતુ આ બળ્યામાં આ બળ્યા કર્મ શું, એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, શું પ્રક્રિયા અને પદ્ધતિ છે, પછી ખ્યાલ આવે કે કર્મનો 1% પણ વાંક નથી. 100% વાંક આપણો પોતાનો છે. કર્મ ગુનેગાર છે જ નહીં, આપણે ગુનેગાર છીએ, જવાબદાર આપણે છીએ. લાલ બત્તી છે, પોલીસ ઊભો છે, અને તમારા મિજાજમાં ગાડી હાંકી મૂકો, સીટી વાગે અને પોલીસ દાદા તમને ઊભા રાખે. તમે જો આગા પાછા થાવ તો પોલીસ ચોકી લઈ જાય. કરનાર જવાબદાર છે, વ્યવસ્થાની જવાબદારી નથી. કર્મતંત્ર વ્યવસ્થા છે, તેની પાછળનું સર્જક બળ બીજું છે, એ બંનેને સમજવા પડશે. કર્મતંત્રના મહત્વના મુદ્દાઓ સ્પષ્ટ કરીએ. અનંત પ્રકારના કર્મો છે. તમે જગતને જુઓ અને અનંત જીવોને જુઓ. દરેકને પોતાની પરિસ્થિતિ છે, સ્વતંત્ર છે. દરેક વ્યક્તિને પોતાના સંયોગો જુદા જુદા છે. એક ઘરમાં માતા પિતાના 4 દીકરાઓ હોય પણ 4 જુદા જુદા, તેમની પ્રકૃતિ જુદી, ટેવો જુદી, રીતભાત જુદી, સ્વભાવ જુદો, વર્તન અને વ્યવહાર જુદો. એકને નોકરીમાં મહિને 25,000 મળે છે અને બીજો 1 મિનિટે 40,000 કમાય છે, અને એક ફૂટપાથ ઉપર નોકરી માટે જૂતા ઘસે છે. એમાં મા બાપનો વાંક નથી, એકની જવાબદારી નથી, એક બીજું અજાણ્યું તંત્ર તેની પાછળ કામ કરે છે. દરેક વ્યક્તિનું જીવન સ્વતંત્ર છે, ઘડતર પણ સ્વતંત્ર છે. આટલી બધી અવસ્થાઓ જગતમાં હોય અને તેને તે અવસ્થા ભોગવવા ક્ષેત્ર, જગ્યા હોય, કાળ હોય, સંયોગ અને પરિસ્થિતિ હોય અને અનુકૂળ સામગ્રી પણ હોય, આ બધું એક સમયમાં એડજસ્ટ થાય તે બહુ આશ્ચર્યકારક ઘટના છે. કેવી રીતે આ ગોઠવાતું હશે? જેવી રીતે જેને જ્યાં ભોગવવાનું હોય, જે ટાઈમે ભોગવવાનું હોય, જે સંજોગોમાં ભોગવવાનું હોય, અને ભોગવતી વખતે જેમની હાજરી હોવી જોઈએ તે જ હાજર હોય.
અનંત પ્રકારના કર્મો છે. અનંત પ્રકારના કર્મોની પાછળ પાયાનું કારણ અનંત પ્રકારના ભાવો. આ ભાવો પણ અનંત છે. પ્રત્યેક ભાવ સ્વતંત્ર અને પ્રત્યેક ભાવ સર્જક છે. ઘણી વખત કોઈ રૂપાળા માણસોને જોઈને થતું હશે કે આપણે આટલા રૂપાળા હોત તો પ્લાસ્ટિક સર્જરી કરાવશો, પણ તે બહુ સફળ નહીં થાય. મૂળ રૂપ ક્યાંથી લાવવું? તારા માટે આ જ બરાબર છે ભાઈ. તારી નિયતિ આ જ છે અને વ્યવસ્થા આ જ છે. કારણ કે એ બધા પાછળ કારણો તારા ભાવ છે. ભાવના અનંત પ્રકાર માટે કર્મના અનંત પ્રકાર અને તેને ભોગવવાના પણ અનંત પ્રકાર માટે વ્યવસ્થાના પણ અનંત પ પ્રકાર. આ વિરાટ જગત 14 રાજલોક છે. આ અદ્ભુત વ્યવસ્થા છે. કોમ્પ્યુટર કદાચ ભૂલ કરશે, પણ આ વ્યવસ્થા ભૂલ કરે નહીં. તુલસીદાસજીએ કહ્યું છે કે રાતનો ટાઈમ છે, ગ્રહ રાજા ચોકી કરે છે. રામજીના વનવાસનો પહેલો દિવસ છે. સીતાજી, રામજી અને લક્ષ્મણજી વૃક્ષ નીચે બેઠા છે. લક્ષ્મણજી પાંદડા પાથરી પથારી કરે છે. કાંકરા વીણે છે કે મારા ભાઈને કાંકરા ન ખૂંચે. પથારી કરતાં કરતાં આંખમાં આંસુ આવે છે. નથી પથરવાનું કે નથી ઓઢવાનું. જે સ્ત્રીએ ધરતી ઉપર પગ પણ નથી મૂક્યો, માટીથી જેના પગ મેલા થયા નથી, જેના પગને માટી અડી નથી, તેને આજે આ પાંદડા ઉપર સુવાનું છે. લક્ષ્મણજીને આંસુ આવે છે, પણ રામજી કે સીતાજીની આંખમાં આંસુ નથી. રાત્રિનો સમય થયો છે, રામજી અને સીતાજી સૂતા છે. તમે એમ પૂછો કે તેમને ઊંઘ આવી હશે કે કમ્પોસ્ટની ગોળી લેવી પડી હશે. તેમણે ઊંઘની દવા લીધી નથી. અઢાર મણ તળાઈમાં જેવી ઊંઘ આવે તેવી જ ઊંઘ આવી હતી. કોઈ તાણ કે દબાણ મન ઉપર નહીં, ઉચાટ નહીં. આપણા 5 રૂપિયા આઘા પાછા થાય તો 10 વખત ખીચામાં હાથ નાખીએ. અલ્યા શું કરે છે, આખી અયોધ્યા ગઈ પણ કોઈ ઉચાટ વગર નિશ્ચિત પણ ઊંઘે છે. સિક્યુરિટી ગાર્ડ લક્ષ્મણજી છે, તેમણે 12 વર્ષ આ સેવા કરી. તે વખતે ગૃહરાજા અને લક્ષ્મણજી વાત કરે છે. જુઓ તો ખરા, ભગવાન રામચંદ્રજીને આ પીડા, આ આગળ કઈ કઈ શબ્દો બોલ્યા નથી. અને લક્ષ્મણજી કહે છે કે એમાં કોઈનો વાંક નથી, આ અમારા પોતાના કરેલા કર્મો અમારે ભોગવવાના છે. સુખ અને દુઃખ બંને કર્મનું ફળ છે. લક્ષ્મણજી અને ગૃહરાજા એકાંતમાં વૃક્ષ નીચે બેસીને વાત કરે છે કે કોને દોષ આપવો, અમે કર્મ કર્યા છે, અમારે ભોગવવાના છે. આ કર્મતંત્રની થિયરી ગણતરી કરવા માટે નથી કે ફટાફટ બોલી જઈએ કે નાનાવણીય દર્શનાવણીય વેદનીય કર્મ મોહનીય કર્મ નામ આયુષ્ય ગોત્ર અને અંતરાય કર્મ જીવન સાથે તેનું શું જોડાણ છે તે સમજવા માટે છે.
અનંત પ્રકારના ભાવ, અનંત પ્રકારના કર્મો, અનંત પ્રકારના ફળ, અનંત પ્રકારની ભોગની વ્યવસ્થા અને અનંત પ્રકારની ભોગની પ્રક્રિયા, આટલું મોટું જગત કર્મતંત્રની વ્યવસ્થા છે. ઈશ્વર વચમાં આવતો નથી. એક વખત ક્રુશ્ચેવ રશિયાથી હિન્દુસ્તાન આવ્યા હતા. હિન્દુસ્તાનની હાલત જોઈ કે અહીં કોઈ રણીધણી નથી, તેમણે કહ્યું કે હું ઈશ્વરને માનતો ન હતો, હવે હું ઈશ્વરમાં માનવા લાગ્યો છું. મને લાગે છે એણે કટાક્ષ કર્યો. ઈશ્વર કર્મના ફળ આપવા વચ્ચે આવતા નથી, પણ કર્મતંત્ર ચોક્કસપણે કામ કરે છે, તેની વિગતવાર ચર્ચા થવી જોઈએ. અનંત પ્રકારના કર્મો, તેમાં મુખ્ય 8 છે અને 8માં મુખ્ય રિંગ લીડર બધાને હંભાવનાર મોહનીય કર્મ. ભગવાન મહાવીરનો જીવ 16મા ભવમાં વિશ્વભૂતિ નામના રાજપૂત હતા. સ્વયં ગ્રહણ કર્યું, 1000 વર્ષ દુષ્કર તપ કર્યું. એક દિવસ પારણા માટે મથુરા નગરીમાં ભિક્ષા લેવા ગયા. ગાયે પાડ્યા ત્યારે ત્યાં રહેલા તેમના કાકાના દીકરા વિશાખનંદીએ તેમને કહ્યું કે તે દિવસે એક મુઠ્ઠી મારી. કોઠાના ઝાડના બધા ફળ નીચે પાડેલા, અત્યારે તે તારું બળ ક્યાં ગયું? સાંભળ્યું ભગવાનને મહાવીર, અને તે જ વખતે ઉભેલી ગાયનું શિંગડું પકડી તેને ગોળ ગોળ ફેરવી, જોઈ લે મારું બળ. ભગવાન મહાવીરનો જીવ એક વખત બળ બતાવ્યા વગર રહી ન શક્યા. તમને થશે કે ભગવાન મહાવીરને થયું તો અમને ન થાય. મહાપુરુષોના જીવનના પ્રસંગો ઉપરથી આપણે તેનો બોધ લેવાનો છે, તેનું રહસ્ય સમજવાનું છે. આપણે આપણામાં થતા ભાવો પ્રત્યે સજાગ રહેવાનો છે. કયો ભાવ ક્યારે ઉત્પન્ન થશે તેની ખબર ન પડે.
મોહનીય વડું છે અને આ મોહનીય કેવી રીતે હણાય તે પાઠ મારે તમને કહેવો છે. જ્ઞાનાવરણીય દર્શનાવરણીય અંતરાય આયુષ્ય નામ ગોત્ર વેદનીય હણાય તે મારે કહેવું નથી, કારણ કે જ્યારે મોહ મરશે ત્યારે ભેગા સાથે કર્મો જશે, કારણ કે મોહનીય કર્મ મુખ્ય છે. એમ પરાજય કરીને ચારિત્ર મોહનો આવું ત્યાં જ્યાં કર્ણ અપૂર્વ ભાવ જો. 8મે જ્યારે પગ મૂક્યો ત્યારે ચારિત્ર મોહના પરાજયનો પ્રારંભ કરે છે. પણ જીત્યો નથી. મોહ સ્વયંભૂ રમણ સમુદ્ર તરે કરી સ્થિતિ ત્યાં થઈ ત્યાં જ્યાં ક્ષીણ મોહ ગુણ સ્થાન જો. મોહરૂપી સ્વયંભૂ રમણ સમુદ્ર તરીને અમે 12મે ગુણ સ્થાનકે આવ્યા છીએ. હવે અમે ભયથી મુક્ત છીએ. પહેલા મોહ થાય, મોહ જાય, અને મોહ જતાની સાથે જ એક જ અંતર્મૃતમાં એકી સાથે ત્રણ જાય. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય. પહેલા મોહ જાય, પછી આ ત્રણ જાય, એટલે ચારે ઘનઘાતી કર્મો ગયા. ચાર કર્મ ઘનઘાતી તે વ્યછેદ જ્યાં, આમ ચારે ઘનઘાતી કર્મો ગયા. બાકીના તો કાળ પૂરો થશે, પોતાની મેળે જશે.
થોડા સૂત્રો લક્ષમાં રાખજો. કર્મતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવાના છીએ. જીવન સાથે કર્મોનું સંયોજન, આપણા જીવનમાં કર્મો કેવી રીતે ક્યાંથી પ્રવેશ કરે છે, દરવાજો ક્યાં છે, ક્યાંથી આવે છે, તમારે આવવા દેવા ન હોય તો દરવાજો બંધ રાખવો, પણ ખબર હોવી જોઈએ કે તે ક્યાંથી આવે છે, સંયોજન ક્યાં થાય છે, આપણા સંબંધમાં ક્યાંથી આવે છે, કર્મો જીવનમાં કેવી રીતે ભોગવવા પડે છે. દરેક વ્યક્તિના જીવનમાં કર્મો ભાગ ભજવે છે અને દરેક માટે પોલિસી જુદી છે, રીત પણ જુદી છે. કર્મના પરિણામો જીવનમાં આવે છે ત્યારે તે કેવી રીતે ભોગવવા પડે છે તે મહત્વની વાત. કર્મો કર્મના પરિણામ જ્યારે ભોગવવાના આવશે ત્યારે જેણે કર્યા છે તેને જ ભોગવવાના આવશે. સાથીઓ ભોગવવામાં સામેલ નહીં થાય, તમારે જ તે ભોગવવા પડશે. કર્મને ભોગવવાની પ્રક્રિયા, આટલા સિદ્ધાંતો કર્મશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો છે. આ સૂત્ર સમજી લેજો. જો ભાવ જીસ પ્રકાર સે નિયત હૈ વહ સ્વભાવ બુદ્ધ હૈ, વહ સ્વભાવ સે બુદ્ધ હૈ. જે ભાવ એટલે કે ભાવ એટલે પદાર્થ, વસ્તુ, દ્રવ્ય જે પ્રકારથી નિયત છે તે તેના સ્વભાવથી બંધાયેલું છે. કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવને ઉલ્લંઘીને જતું નથી. આ દ્રવ્યની ખૂબી છે અને સ્વભાવ છે, નિયત છે. દરેક જીવ સમ સ્વભાવી છે. અહીં સમ એટલે સમતા કે સમભાવ નહીં, પણ સમ સ્વભાવી એટલે કોઈ પણ જાતના ભેદ કે ઉપાધિ વગર, દ્વંદ્વ વગર, અખંડપણાનું હોવું તેનું નામ સમ. અને આ રીતે વિચાર થાય તો બધા જીવો સમ સ્વભાવી છે. આ ભેદ જે પડે છે તે કર્મકૃત, ઉપાધિકૃત, દ્વંદ્વકૃત છે, આત્મામાં ભેદ નથી. જ્યારે જોશો ત્યારે આત્મા સમ સ્વભાવી છે, એક સરખો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. પ્રત્યેક આત્મા મૂળથી સિદ્ધ છે, આવિર્ભાવ બાકી છે. આને કહેવાય સમ સ્વભાવ. અહીં એમ કહે છે કે પ્રત્યેક ભાવ નિયત છે એટલે આત્મા જેમ છે, જેવો છે તેવો જ છે, અન્ય રૂપે નથી. વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ નિયત છે, તેને અન્ય રૂપથી માનવો, આને કહેવાય છે વિપર્યાસ. પરમ કૃપાળુ દેવ આ શબ્દ વારંવાર વાપરે છે. આને કહેવાય છે વિપરીત બુદ્ધિ, વિપર્યાસ. શું તેની વ્યાખ્યા થઈ? જે ભાવથી જે પ્રકારે નિયત છે તેને અન્ય રૂપે માનવો. સૂર્યનો તાપ પડી રહ્યો છે, નદી કિનારે છીપલું પડ્યું છે, કોઈને થાય કે ચાંદીનો કટકો પડ્યો છે, ચાંદીના કટકા જેવું દેખાય પણ ચાંદી નથી, એક છીપલા પર સૂર્યનો પ્રકાશ આવે અને તેની ચાંદી માનવી તે વિપર્યાસ.
સાયકલની ટ્યુબ પડી છે, બહાર ઠંડી છે, ઘેર આવતા તાળું ખોલી રહ્યા છો અને ટ્યુબને સહેજ પકડી જાય તો બૂમ પાડી ઉઠો કે અહીં સાફ છે. કોઈએ કહ્યું કે બેટરી લઈને જુઓ તો ખરા કે શું છે, બેટરીથી જુએ છે તો ટ્યુબ છે, ભ્રમણા ગઈ, શાંતિ થઈ. એ જ રીતે શરીર તે આત્મા નથી, પણ શરીરને આત્મા માનવો તે મોટો વિપર્યાસ. કેટલાય વર્ષોથી તમે સાંભળો છો કે શરીર જુદું છે અને આત્મા જુદો છે. તમે અત્યારે છો, શરીર નથી. જે ભાવ છે, જે ભાવ જે પ્રકારથી નિયત છે તે ભાવને અન્ય રૂપે માનવો. જે ભાવથી જે પ્રકારથી નિયત છે તે ભાવને અન્ય રૂપે માનવો તે વિપરીત બુદ્ધિ. આ વિપરીત બુદ્ધિના કારણે પોતાને નુકસાન થાય છે, અન્ય રૂપે કહેવાથી બીજાને પણ નુકસાન થાય છે. શાસ્ત્રમાં તો તેને ઉત્સૂત્ર પ્રરૂપના કહી છે. તમે પૂરું ન જાણો તો ન કહેશો, અધિકાર નથી તમને કહેવાનો. અમે એટલું જ કહીએ છીએ કે જે જ્ઞાની પુરુષ કહે છે તે માનો અને કહો. સુધર્મા સ્વામી જંબુ સ્વામીને કહે છે કે જંબુ, આ અમે તને કહીએ છીએ તે કાશ્યપ ગોત્રમાં ઉત્પન્ન થયેલ મહાવીર સ્વામીએ કેવળ જ્ઞાન થયા પછી જે કહ્યું છે તે કહીએ છીએ, આમાં અમારું કાંઈ નથી. આ જ્ઞાનીની નમ્રતા છે, જવાબદારી છે. તમને આ આકરો શબ્દ પ્રયોગ નહીં ગમે. ખાટકી જીવોની હિંસા કરે છે, તે મોટામાં મોટું પાપ કરે છે, પણ તેના કરતાં તે વિપરીત પ્રવૃત્તિ પ્રરૂપના કરે છે, તે ખાટકી કરતાં પણ મોટું પાપ કરે છે. આ જરા ભારે શબ્દો છે. ખાટકી તો એક જન્મ ખતમ કરે છે, પણ વિપરીત પ્રરૂપના તો અનેક જન્મો ખતમ કરે છે. ન કરશો વિપરીત પ્રરૂપના ન કરશો.
બસ અહીંયા આપણે આટલી વિચારણામાં વિચારશું. ગાથા 102 એની વિશેષ વિચારણા છે. થોડી વિચારણા તો આપણે બે દિવસમાં કરી છે. આ ગાથાનું વિશેષ મહત્વ લાગવાથી અમનો વિસ્તાર ત્રણ પ્રવચનમાં થયો છે. આ બીજું પ્રવચન છે. બારા સાહેબ અહીંયા એ કહેવું છે, પહેલા પેરેગ્રાફમાં એ કહે છે કે આ કર્મ શું કામ કરે છે, એ શું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, શું પ્રક્રિયા અને પદ્ધતિ છે. પછી ખ્યાલ આવે કે કર્મનો 1% પણ વાંક નથી, 100% વાંક આપણો પોતાનો છે. કર્મ ગુનેગાર છે જ નહીં, આપણે ગુનેગાર છીએ, જવાબદાર છીએ. આ એક વાત બહુ જ મહત્વની એટલા માટે છે કે આપણા જીવનની અંદરમાં રોજ બરોજ આનો અનુભવ થાય છે, અને છતાંય આ સત્ય આપણે સ્વીકારતા નથી. આપણે નિમિત્તને દોષ દઈએ છીએ. રસ્તે ચાલતા ધ્યાન ન હોય, ઠેસ વાગી પડી ગયા, આ રસ્તા ખરાબ, વચ્ચે પથ્થર, મ્યુનિસિપાલિટીવાળા જોતા નથી, સરકારને કાંઈ પડી નથી, કેટલા દોષ દઈશ. એટલે આપણે જે રસ્તા પર નીકળ્યા એ રસ્તા પર 100 માણસ પસાર થઈ ગયા, કોઈ ન પડ્યું, તું પડ્યો, તો એને તો મ્યુનિસિપાલિટી સરકાર કાંઈ નેડ્યું નહીં, પથરો નેડ્યો નહીં, અને તને આ બધા દોષ દેખાણા. એ જ બતાવે છે કંઈક બીજું છે, જે આપણે માનવું એ નથી, પણ કંઈક બીજું છે. તો બીજું જે છે તે કર્મ છે, તે કર્મ છે, આપણું જ કર્મ. કોઈ પણ પ્રકારે ઉદયમાં આવ્યું, એનો કાળ આવ્યો, પાકી ગયો, એટલે એનું ફળ આપવા આવ્યું છે, તો એ પ્રકારે થાય. અરે કંઈ ન હોય, પથ્થર ન હોય, અને વસ્તુ એક જરાક પગને સ્લીપ થઈ જાય, કોઈ એવી જગ્યા હોય, આવી સરસ સપાટ મજાની હોય, આવી માર્બલ જેવી, છતાં આમાં પણ સ્લીપ થઈ જાય, પડી જાય. અહીંયા પથ્થર હતો તો પડ્યો, તો પથ્થરને જ દોષ દીધો, અહીંયા સ્લીપ થયો, હવે કોને દોષ દેવો. અહીંયા સરકાર નથી, મ્યુનિસિપાલિટી નથી, વચ્ચે પથ્થરો નથી, અને છતાં પડ્યો તો ખરો. એ જુદી જુદી રીતે એને સમજીએ તો ખ્યાલ આવે કે ખરેખર આમાં દોષ આપણો કર્મનો છે. તો એ કર્મ શું કરે છે, મારા સાહેબે પ્રશ્ન સરસ કર્યો, શું કામ કરે છે એ જાણો, બીજું કેવી રીતે કામ કરે છે એને પણ સમજો, પછી એની પ્રક્રિયા અને પદ્ધતિ શું છે, અને એ બધું વિચારણા જ્યારે કરે ત્યારે જીવને ખબર પડે કે આ કર્મ કાંઈ કરતું નથી, કર્મ મને ક્યાંય નડતું નથી, આ કર્મનો કરનાર તો હું પોતે છું, વાંક તો મારો છે, કારણ કે મેં બાંધ્યા તો આવ્યા ને, કર્મ આવ્યા ક્યાંથી, બજારમાંથી લાવ્યા નથી, કોઈની પાસેથી ઉછીના લીધા નથી, આપણા પોતાના કરેલા બાંધેલા કર્મ છે. આ લક્ષ્ય કરાવવા માટે થઈને બારા સાહેબે પહેલા પારામાં ખાસ એ લક્ષ્ય કરાવ્યો કે આનો વિચારણા કરો. કર્મતંત્ર વ્યવસ્થા છે, અને તેની પાછળનું સર્જક બળ બીજું છે. જો છેલ્લી લીટી એમાં શું કહે છે, કર્મતંત્ર એક વ્યવસ્થા છે, જગતની વ્યવસ્થા, અને એની પાછળનું સર્જક બળ બીજું કયું, આપણો, આપણે પોતે, એટલો અર્થાત આપણો ભાવ, વિભાવ ભાવ. આપણા વિભાવ ભાવને કારણે કર્મ બંધાય છે. કોઈ પણ જીવાત્મા પોતાના સ્વભાવમાં રહીને કર્મ બાંધતો નથી, કેવળ વિભાવમાં જાય ત્યારે જ કર્મ, શુભ પણ એમ જ અશુભ પણ એમ જ, બંને વિભાવનું કારણ છે, સમજી લઈએ. શુભ માટે પણ વિભાવો, કારણ કે સ્વભાવની બહાર નીકળો ત્યારે શુભનો ભાવ થયો, નહીં તો એ પણ ન થાય. એ રીતે કેવું છે, આગળ બીજા પારામાં કર્મતંત્રના મહત્વના મુદ્દા સ્પષ્ટ કરીએ. અનંત પ્રકારના કર્મો છે. તમે જગતને જુઓ, અનંત જીવોને જુઓ, દરેકને પોતાની પરિસ્થિતિ છે, સ્વતંત્ર છે, દરેક વ્યક્તિને પોતાના સંયોગો જુદા છે. જો આપણે કર્મની અંદરમાં પણ કહે છે કે અનંત પ્રકારના કીધા ને, કર્મો અનંત પ્રકારના, તો કહે છે કર્મો અનંત પ્રકારના. હા, તમે જુઓ, એક ઘરની અંદરમાં પાંચ વ્યક્તિ હોય અને પાંચે વ્યક્તિની જોઈએ અવસ્થામાં કાંઈ ફેરફારો દેખાય, એકને કોઈ કહે કે મને જરા પેટમાં ગડબડ છે, બીજો કે મને માથું દુખે, ત્રીજો કે મને તો કાંઈ નથી, તો આ કેમ જુદું જુદું દેખાયું? બધાએ એક જ ખોરાક ખાધો છે, એક જ છાપરા નીચે રહીએ છે, પણ કર્મો સૌના જુદા છે, અલગ અલગ છે. એક જ બાપના ત્રણ ચાર સંતાનો હોય, એક સુખી હોય, બીજો ભીખ માગતો હોય, હોય સંયોગ છે, એને એક કેનો કર્મનો સંયોગ, પોતાના જ કર્મનો. અને એના એ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એના અનુસાર એ જીવને એની ફળની પ્રાપ્તિ થાય છે. તો જો કર્મ જ જુદા હોય તો ફળની પ્રાપ્તિ પણ ભિન્ન હોય. એટલે કર્મ અનંત પ્રકારના, એના ફળ અનેક પ્રકારના, એનો ભગવટો પણ ભિન્ન ભિન્ન પ્રકારે, પરિણામ પણ ભિન્ન ભિન્ન પ્રકારે, પરિણામ પણ એક નથી. એક કર્મ બાંધતા ક્ષમતા ભાવ રાખે છે તો નવું કર્મ બાંધતો નથી, અને બીજો નાની એવી વાતની અંદરમાં ઉકળી ઉઠે છે તો નવા કર્મનો ઢગલો બાંધે છે. આ બધી વ્યવસ્થા છે, એને સમજવાની વાત કરે છે. અનંત પ્રકારના કર્મો છે. અનંત પ્રકારના કર્મોની પાછળ પાયાનું કારણ અનંત પ્રકારના ભાવ. આ વાત હવે આ વાત આવી મૂળ ભાવ. કોના? જીવના, પોતાના, બહારના નહીં. આ શેરબજારના ભાવની વાત નથી. અનંત પ્રકારના કર્મો છે. પાયાનું કારણ અનંત પ્રકારના ભાવ. આ ભાવો પણ અનંત, પ્રત્યેક ભાવ સ્વતંત્ર, પ્રત્યેક ભાવ સર્જક. આ કર્મગ્રંથ તો કેટલો આપણે જાણીએ છીએ કે ઘણો ગૂઢ છે, એને સમજવો ભલભલા વિદ્વાનો થાકી જાય એવો છે, એટલી સૂક્ષ્મતા છે અંદર ભરેલી છે. અહીંયા તો આપણને મુખ્ય મુખ્ય મુદ્દાથી વિષયને ન્યાય આપવા સમજાયું છે મારા સાહેબે, પણ ઘણો પરિશ્રમ લીધો છે, એ આપણને લક્ષમાં આવે છે. ભાવના અનંત પ્રકાર, જે ભાવની વાત કરી ને કે ભાવના અનંત પ્રકાર માટે કર્મના અનંત પ્રકાર, અને તેને ભોગવવા પણ અનંત પ્રકાર માટે વ્યવસ્થાના પણ અનંત પ્રકાર. આ વિરાટ જગત 14 રાજલોક છે, આ અદ્ભુત વ્યવસ્થા છે. આ કર્મતંત્ર ક્યાં, આપણે એમ થાય કે ક્યાં કર્મ નહીં હોય, અમેરિકામાં જાય તો અહીંયા કદાચ કર્મ નહીં લાગતા હોય, એવું કંઈ ખરું છે કોઈ વ્યવસ્થા? દેવલોકમાં જાય તો કંઈ આવા વિકલ્પ કરવાથી કામ થાય એવું નથી. અહીંયા તું જ્યાં છો ત્યાં યોગ્ય છો, માત્ર સમજણથી રહે, તારા સ્વભાવમાં રહે, કર્મ નહીં બંધાય અને ભોગવાઈ જશે, પણ એવી સાતાપૂર્વક તને ખબરય નહીં પડે, ભોગવાઈ જશે. તને પૂછીને નહીં ભોગવવાનું, કોઈનું ફળ આપણને પૂછીને ભોગ નથી આવતું. કર્મ જ્યારે ફળ દેવા આવે ત્યારે આપણી પરમિશન નથી લેતું, આવે જ. આપણું એના પર લક્ષ હોય ન હોય તોય ફરક નથી પડતો, એ તો જે એનું કામ કરવાનું કરીને ચાલ્યો જાય. પછીનો દાખલામાં તુલસીદાસજીની રામાયણની વાત લઈને કીધું, ભગવાન રામને પણ કર્મએ છોડ્યું નથી. 14 વર્ષનો વનવાસ ભગવાન રામને પણ આવ્યો, પાંડવોને પણ વેઠવું પડ્યું, ભગવાન મહાવીર અને પાર્શ્વનાથને પણ વેઠવું પડ્યું છે, સૌને વેઠવું પડ્યું છે. તો અહીંયા ભગવાન રામચંદ્રનો છેલ્લી 4 લીટીમાં સરસ એક વાત કરી. ભગવાન રામચંદ્રજીને આ પીડા, આપણને એમ થાય જગતની દ્રષ્ટિએ કે ભગવાન રામચંદ્રજીને આ પીડા, અને આગળ કઈ કઈ શબ્દ બોલ્યા નથી. અને લક્ષ્મણજી કહે છે, જો શું છે આ પીડા, પણ એને કઈ કઈનો દોષ નથી દીધો, એમ નથી કીધું કે આ કઈ કઈને કારણે મને વનવાસ થયો. એ વાત સમજવાની વાત આપણી આ છે. ભગવાન રામચંદ્રજીને આ પીડા, અને આગળ કઈ કઈ શબ્દ બોલ્યા નથી. લક્ષ્મણજી કહે છે, એમાં કોઈનો વાંક નથી, આ અમારા પોતાના કરેલા કર્મો અમારે ભોગવવાના છે. સુખ અને દુઃખ બંને કર્મનું ફળ છે. લક્ષ્મણજી અને ગૃહરાજા એકાંતમાં વૃક્ષ નીચે બેસીને વાતો કરે છે, કોને દોષ આપો, અમે કર્મ કર્યા છે, અમારે ભોગવવાના છે. આ કર્મતંત્રની થેરી ગણતરી કરવા માટે નથી કે ફટાફટ બોલી જઈએ કે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, વેદનીય, મોહનીય, નામ, આયુષ, ગોત્ર, અંતરાય, એ જીવન સાથે તેનું શું જોડાણ છે તે સમજવા માટે છે. કર્મમાં આ બધા કર્મ તો છે, પણ માત્ર યાદ કરી લો, ગોખી જાઓ, ફટાફટ બોલી જાઓ, કોઈને સંભળાવો, તમારો પ્રભાવ પાડવા માટે કોઈ મહત્વનો નથી. સમજવા માટે છે, આપણે સમજીએ, અને કોઈ ન સમજતું હોય તેને પ્રેમથી સમજાવીએ. અહંભાવને પોષણ મળે એ રીતે સમજાવવાનો અર્થ નથી, એ તો ઉલટો નવા કર્મનો રસ્તો ખુલ્લો કરે છે. સમજી લઈએ, અનંત પ્રકારના ભાવ, અનંત પ્રકારના કર્મો, અનંત પ્રકારના ફળ, અનંત પ્રકારની ભોગની વ્યવસ્થા અને અનંત પ્રકારની ભોગની પ્રક્રિયા, આટલું મોટું જગત કર્મતંત્રની વ્યવસ્થા છે. ઈશ્વર વચમાં આવતો નથી, કરતા ઈશ્વર કોઈ નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ, ક્યાંય વચ્ચે નથી. અને આપણે એમ કંઈક શું કરીએ, ભગવાનને ઘેર ન્યાય નથી, અંધેર છે. નહીં તો આવું હોય, અમે આટલો ધર્મ કરીએ અને અમને જ પીડા, અને પાડોશી એને કાંઈ નહીં, એટલા આટલા બધા કેવા ખોટા સાચા કામ કરે છે. વકીલ છે, કોર્ટમાં જઈને રોજ ખોટું બોલે છે, અને એને જલસા અને અમને જ તકલીફ. પ્રભુ, આ વાત સમજવા જેવી છે. આ ભવના અત્યારના કરેલા કર્મ નથી, અનંત ભવના ભેગા લઈને આવ્યા છીએ. આપણે ફિક્સ ડિપોઝિટ કરાવેલી કર્મની આજે પાકીને આવી, મેચ્યોરિટી થઈ ગઈ. અનંત પ્રકારના કર્મો, તેમાં મુખ્ય આઠ, અને આઠમાં મુખ્ય રિંગ લીડર, બધાને અંફાવનાર એવું મોહનીય કર્મ. પછી ભગવાન મહાવીરનો દાખલો આપીને કહે છે, એમને પણ પૂર્વભવમાં આવી અવસ્થા થઈ, પોતે જ્ઞાની એટલા હોવા છતાં એક સમયે ક્યાં ભાવનો પલટો ખાધો કે વિશ્વભૂતિએ માત્ર એક ટોણો માર્યો, તમારું બળ ક્યાં ગયું, આ ગાય તમને શીંગડું મારે, અને બસ ભાવ પલટાઈ ગયા. શું કર્યું, ગાયનું શીંગડું પકડી તેને ગોળ ગોળ ફેરવી, જોઈ લે મારું બળ. આ ભગવાન મહાવીરનો જીવ, એક વખત બતાડ્યા બળ બતાવ્યા વગર રહી ન શીખા. તમને થશે ભગવાન મહાવીરને થયું તો અમને ન થાય. જો આ પાછું આમે જુઓ ને, જીવ આમે વિચારે, જો એને આવું થાય તો અમને ન થાય, તો અમે અમને કેમ દોષ દો છો. એટલે એ માટે પણ કીધું, જો આવું નહીં વિચારતા હો, મહાપુરુષના જીવનના પ્રસંગો ઉપરથી આપણે તેનો બોધ લેવાનો છે, તેનું રહસ્ય સમજવાનું છે. આપણે આપણામાં થતા ભાવ પ્રત્યે સજાગ રહેવાનું છે. કયો ભાવ ક્યારે ઉત્પન્ન થશે એની ખબર ન પડે. આ જાગૃત થવા માટે છે. ધર્મકથાઓ જીવને જાગૃત કરે, પણ એમાંથી કોઈ એવી વાત પકડી લે, અને એ મોટે ભાગે આવું જ થાય કે ભાઈ એ કરતા તો અમારે એમ નથી સમજવાનું. એ અહીંયા ત્યાં પણ જીવનો વિપર્યાસ કામ કરે છે, એની બુદ્ધિનો વિપર્યાસ પણ ત્યાં કામ કરે છે. એ ઉલટી જ રીતે સમજે, સાચું ન સમજે, માટે અહીં સાવધાન કરે છે મારા સર. મોહનીય વળું છે, અને મોહનીય કેવી રીતે હણાય તે પાઠ મારે તમને કેવો છે. જ્ઞાનાવર્ણીય, દર્શાવણીય, અંતરાય, આયુષ્ય, નામ, ગોત્ર, વેદની હણાય તે મારે કહેવું જ નથી, કારણ કે જ્યારે મોહ મરશે ત્યારે ભેગા સાતે કર્મો જશે, કારણ કે મોહનીય કર્મ મુખ્ય છે. મુખ્યતા એકની છે, એમાં બધા સમાઈ જાય છે. કોઈ દર્દી છે, 10 વર્ષથી ડાયાબિટીસ છે, 5 વર્ષથી બીપી છે, 2 વખત હાર્ટ એટેક આવી ગયા છે, છેલ્લે બાકી હતું તો હવે ડૉક્ટરને નિદાન કર્યું કે તમને કેન્સર છે, આમ બધું થતાં થતાં છેલ્લે એ ગુજરી ગયા, તો હવે કયો રોગ બાકી રહ્યો, બાકી રહ્યો કોઈ રોગ બાકી રહ્યો. એ ગયા તો બધું ગયું ને, દેહ ગયો તો બધા રોગ ભેગા ગયા. હવે એમાં શરીરમાં રોગની કોઈ ચિંતા કરે ખરું? એમ કહે છે મારા સાહેબ, કહે છે કે આની ચિંતા ન કરો, મોહનીયને ઉપર લક્ષ કરો, બીજા બધા આપોઆપ ચાલ્યા જશે. પછી થોડા સૂત્રોની વાત કરી, સરસ સમજાવી છે છેલ્લા પારામાં, આ નીચેના એ પારામાં થોડા સૂત્રો લક્ષમાં રાખ્યો. પહેલું સૂત્રમાં કહે છે, કર્મતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની આપણે ચર્ચા કરવાના છીએ. આ જે થઈ રહ્યું છે તે શું, કર્મતંત્રના મૂળભૂત સિદ્ધાંતોની સંક્ષેપમાં ચર્ચા ચાલી રહી છે. બીજું, જીવન સાથે કર્મનું સંયોજન, આપણા જીવનમાં કર્મો કેવી રીતે ક્યાંથી પ્રવેશ કરે છે, એનો દરવાજો ક્યાં છે, અને ક્યાંથી અંદર આવે છે. તમારે આવવા દેવા ન હોય તો દરવાજો બંધ રાખવો, પણ ખબર હોવી જોઈએ કે તે ક્યાંથી આવે છે. તો બંધ ક્યાં દરવાજામાંથી આવે છે ખબર તો હોવી જોઈએ. અત્યારે ઠંડો પવન આ દિશામાંથી આવે છે તો એ દરવાજો બંધ કરાય, પણ પહેલો દરવાજો બંધ કરવાથી અને આ ખુલ્લો રાખીએ તો ઠંડી. હા, આવું જ છે. ક્યાંથી આવે છે એનું પહેલાં જાણો. કર્મો જીવનમાં કેવી રીતે ભોગવવા પડે છે, ત્રીજું સૂત્ર, કર્મ જીવનમાં કેવી રીતે ભોગવવા પડે છે. દરેક વ્યક્તિના જીવનમાં કર્મો ભાગ ભજવે છે. દરેક માટે પોલિસી જુદી છે, રીત પણ જુદી છે. કર્મના પરિણામો જીવનમાં આવે છે ત્યારે તે કેવી રીતે ભોગવવા પડે છે તે મહત્વની વાત. આને પણ સમજવું, કેવી રીતે ભોગવવામાં આવે. ભોગવવા તો પડે જ છે, એમાં ઓપ્શન નથી ભોગવવા કે ન ભોગવવા. અહીંયા આપણી સ્વતંત્રતા નથી, બાંધેલા હોય તો ભોગવવા જ પડે. પણ એને આ સમજવાની કે એની જુદી જુદી કઈ રીતે ભોગવીએ છીએ, આર્તધ્યાનથી, સંભાવથી, ક્ષમતાભાવથી કેવી રીતે ભોગવીએ છીએ. ચોથામાં, કર્મો કર્મના પરિણામ જ્યારે ભોગવવામાં આવશે ત્યારે જેણે કર્યા છે તેને જ ભોગવવામાં આવશે. સાથીઓ ભોગવવામાં સામેલ નહીં થાય, તમારે તે ભોગવવા પડશે. ચોથો સિદ્ધાંત, આ બધી સિદ્ધાંતિક વાત છે. કોણે ભોગવવાના? આપણે જ. આપણે કહીએ કે આ એના પાપ અમને આડા આવે છે, હા કહીશ ને, આંકડા થઈ જાય એટલે કે ભાઈ અમે તો કાંઈ નહીં, પણ હવે અમારો આ પિતરાય ભાઈ આડો હાયલો ને એના પાપ અમે ભોગવીએ છીએ. અરે ભાઈ નથી, તું રહેવા દે, તારી આ અણસમજ અજ્ઞાન છે, કોઈ વચ્ચે આવતું નથી. અને સારું કામ થાય તો કે બાપાનું પુણ્ય આડું આવ્યું, બાપાનું પુણ્ય ના આવે તને આડું એને આવે, જો તો પછી એનું એનું શું થશે, તને જોઈ બાપાએ પુણ્ય આપી દેતો. આ બધા લોકવાયકા ચાલે, અણ એમાં બધું ગમે તેવું મનમાં ભાવ આવે બોલી નાખે, પણ એને સમજીએ તો ખબર પડે કે આવો સિદ્ધાંતિક વાતની સાથે આનો મેળ બેસતો નથી. કર્મ ભોગવવાની પ્રક્રિયા, આટલા સિદ્ધાંતો આને પણ આ બધા સૂત્ર છે. પાંચમું, કર્મ ભોગવવાની પ્રક્રિયા, આટલા સિદ્ધાંતો કર્મશાસ્ત્રના મૂળભૂત સિદ્ધાંતો છે. અને આનો વિસ્તાર મારા સાહેબે લખ્યું છે, આનો વિસ્તાર કરવા બેસીએ તો ગ્રંથોના ગ્રંથો થાય. મહા એક ગ્રંથ નહીં, ગ્રંથોના ગ્રંથો લખાય એટલો વિસ્તાર થઈ શકે એવો આ વિષય છે. આ સૂત્ર સમજી લેજો, જો આ પારા પણ અગત્યનો છો, આ સૂત્ર સમજી લેજો. જો ભાવ જીસ પ્રકારથી નિયત હૈ વો સ્વભાવ સે બદ્ધ હૈ, જે ભાવ જે પ્રકારથી નિયત છે તે તેના સ્વભાવથી બંધાયેલું છે. કોઈ પણ પદાર્થ પોતાના સ્વભાવને ઉલ્લંઘીને જતું નથી. આ દ્રવ્યની ખૂબી છે, સમજાય છે? કોઈ પદાર્થ એના સ્વભાવને છોડીને અથવા તો એને ઓવરટેક કરીને જઈ શકે નહીં. સાકરનો સ્વભાવ મીઠાશ હોય તો મીઠાશની ઉપરવટ જઈને ક્યાંય જઈ ન શકે. એ સાકર અને મીઠાશ અવિનાભાવી ભેગા ને ભેગા હોય, એને જુદા પડી શકાય નહીં. આ દ્રવ્યની ખૂબી છે અને સ્વભાવ છે, નિયત છે. દરેક જીવ સમસ્વભાવી છે. જો પ્રત્યેક જીવને જો સમાનપણું કહેવું હોય તો આ રીતે કહેવું પડે કે દરેક જીવ સમસ્વભાવી છે. સ્વભાવથી હો, વિભાવ શબ્દ નહીં. હા, દરેક જીવ સમસ્વભાવી છે. અહીં સમ એટલે સમતા કે સમભાવ નહીં, પણ સમસ્વભાવી એટલે કોઈપણ જાતના ભેદ કે ઉપાધિ વગર, દ્વંદ્વ વગર, અખંડપણાનું હોવું તેનું નામ સમ. અને આ રીતે વિચાર થાય તો બધા જીવો સમસ્વભાવી છે. આ ભેદ જે પડે છે, આ જે ભેદ પડે છે તે કર્મકૃત, ઉપાધિકૃત, દ્વંદ્વકૃત છે. આત્મામાં ભેદ નથી. આ એનો આત્મા કંઈક સારો હોય છે એટલે એને નડતો નથી કર્મ એને, અને અમારો આત્મા કંઈક નબળો એટલે અમને કર્મ ના એમ નથી. આત્મા એ આત્મા જ છે, પણ એની જે ભાવની અવસ્થા છે, એને જેવા પ્રકારે ભાવ રસપૂર્વક રુચિપૂર્વક બાંધ્યા છે, જેવા કર્મો એના પ્રકારે સામે આવીને ઊભું છે. પણ આપણે અજ્ઞાનવશ ગમે તેમ એનો અર્થઘટન કરીએ તો એમાં આપણને કોઈ રોકવાવાળું તો છે નહીં. જ્ઞાની એક રોકે છે, પણ આપણે જો ત્યાં દ્રષ્ટિ દઈએ તો એક સરખો પ્રત્યેક આત્માનો સ્વભાવ છે. પ્રત્યેક આત્મા મૂળથી સિદ્ધ છે, આવિર્ભાવ બાકી છે. આને કહેવાય સમભાવ, સમસ્વભાવ. અહીં એમ કહે છે કે પ્રત્યેક ભાવ નિયત છે એટલે આત્મા જેમ છે, જેવો છે, તેવો જ છે, અન્ય રૂપે નથી. વસ્તુનો સ્વભાવ જેમ છે તેમ નિયત છે, તેને અન્ય રૂપથી માનવો, આને કહેવાય વિપર્યાસ. જો વિપર્યાસ શબ્દ આવ્યો, અત્યાર સુધી ભાવની વાત કરી, વિપર્યાસ સ્વભાવમાં નથી, સ્વભાવની બહાર, તે વિપર્યાસપણું છે. ઉપયોગ અંદર નથી, બહાર છે. અંદરમાં સાવધાની ગમે તેટલી સાંભળી હોય, વાંચી હોય, પણ હવે અત્યારે આખાડા આપણે કહીએ ને એ બધું જાણે છે, પણ બધું આખાડા કાન કર્યા. શું આખાડા કાન એટલે શું? હા, આંખના આડો કાન અહીંથી કાપીને મૂકવાનું નથી. આંખાડા કાન આ જાણવા છતાં ઉલટું ચાલુ, ઉલટી દિશામાં. આ વિપર્યાસ પણ કૃપાળુદેવ આ શબ્દ વારંવાર વાપરે છે. આને કહેવાય છે વિપરીત બુદ્ધિ, વિપર્યાસ. શું તેની વ્યાખ્યા થઈ? જે ભાવ જે પ્રકારથી નિયત છે તેને અન્ય રૂપે માનવો. સૂર્યનો તાપ પડી રહ્યો છે, નદી કિનારે છીપલું પડ્યું છે, કોઈને થાય કે ચાંદીનો કટકો છે, ચાંદીના કટકા જેવું દેખાય પણ ચાંદી નથી, ભ્રાંતિ. જે વસ્તુનું સ્વરૂપ છે એ નહીં માનતા અન્ય પ્રકારે માનવું, આનું નામ છે ભ્રાંતિ. આ બુદ્ધિનું વિપર્યાસ પણ. અને પછી છેલ્લે જે પારાવ છે આપણો આજની વાંચનમાં નીચેનો, એમાં છેલ્લી ચાર લાઈન. ખાટકી જીવોની હિંસા કરે છે કસાઈ, ખાટકી જીવોની હિંસા કરે છે તે મોટામાં મોટું પાપ કરે છે. પણ તેના કરતાં જે વિપરીત પ્રરૂપણા કરે છે, જ્ઞાનીના વચનની વિપરીત પ્રરૂપણા એક એનો દોષ કેવડો છે એ બતાવે છે. પણ જે તેના કરતાં જે વિપરીત પ્રરૂપણા કરે છે તે ખાટકી કરતાં પણ મોટું પાપ કરે છે. આ જરા ભારે શબ્દો છે. ખાટકી તો એક જન્મ ખતમ કરે છે, પણ વિપરીત પ્રરૂપણા તો અનેક જન્મો ખતમ કરે છે. માટે વિપરીત પ્રરૂપણા ન કરશો, પ્રેમથી કહે છે, આવી વિપરીત પ્રરૂપણા ક્યાંય કરશો નહીં. જ્ઞાનીનું વચન, જ્ઞાનીની વાત ન સમજમાં આવે તો એને બાજુમાં મૂકી દેવી, વાંધો નહીં. કોઈ આપણાથી વિશેષ જાણકાર હોય એની સાથે ચર્ચા કરી અને એનું સમાધાન લેવું. પણ ખોટી છે એમ ભૂલે છું કે કેવું નહીં, આવું તો કંઈ હોતા છે. આમાં બહુ દોષ આવે છે, આપણને અજાણપણે પણ એવા બોલી જાય એવો ભાવ થઈ જાય અને દોષમાં બંધાઈ જાય, અને એ દોષ ભારે છે. કેમ કે જ્ઞાની અને જ્ઞાનની વિરાધના એનો દોષ બહુ મોટો છે. અહીંયા આપણે જે આજે વિચારણા કરી એ વાત અહીંયા પૂરી થાય છે. આગળનું જે ચક્ર બાકી વિશેષભાઈથી એમની અનુકૂળતા મુજબ થોડું સમજાવશે.
પેલા કોઈ પ્રશ્ન હોય તો એની વિચારણા કરીએ. એ પ્રશ્ન ઉદ્ભવ કરનાર કોણ? મોહનીનો પ્રશ્ન મુખ્ય છે, એ મોહની ઊભી કરનાર કોણ? એટલે પોતે. એ પ્રશ્ન કોનો છે? પ્રશ્ન પોતાનો છે. કેટલું સરસ નિરૂપણ કર્યું છે કે કર્મ છે એ વિભાવ સિવાય ઉત્પન્ન થતા જ નથી. વાતને જો બરોબર સાદી રીતે આપણી પોતાની ભાષામાં આપણી પોતાની સમજણ અનુસાર જો સમજી લઈએ તો ગહનમાં ગહન તત્વજ્ઞાન પણ સરળમાં સરળ છે, તો સાધના પણ પરિણામ લક્ષી થાય. વિભાવ સિવાય કર્મની ઉત્પત્તિ સંભવિત નથી. વિભાવ કોણ કરે? જ જીવ પોતે, જીવનો સ્વભાવ છે એ સ્વભાવથી વિપરીત શ્રદ્ધા, વિપરીત પ્રરૂપણા, વિપરીત આચરણા, આ બધા વિભાવના પ્રકારો છે, એ પોતે કરે છે. જેને સ્વભાવ છે એ વિભાવ કરશે ને. જડમાં આવો પ્રેરણાનો, સ્ફૂર્ણાનો, વિચારણાનો, આચરણાનો કોઈ સ્વભાવ ખરો? તો આખા લોકની અંદર પાંચ દ્રવ્ય જળ કે ચેતન, જળ એમાં આ સ્વભાવ તો છે જ ને. તો આ સ્વભાવ કોની પાસે છે, આ કોની મૂડી છે? જીવની. તો જીવ પોતે વિભાવ કરે, વિભાવથી કર્મ બાંધે, કર્મ સ્વભાવ પ્રમાણે પરિણમે. કર્મ છે એ તો જડ છે, એ સ્વભાવ પ્રમાણે પરિણમે. સાકર ખાઈએ તો સાકર ખાધાનું ફળ, વિષ ખાવાથી વિષ ખાધાનું ફળ, અગ્નિસ્પર્શથી અગ્નિસ્પર્શનું ફળ, હિમસ્પર્શથી હિમસ્પર્શ, એ જેમ થાય છે એમાં કાંઈ જીવનો વિકલ્પ કામ કરતો નથી. શું કામ કરે છે? એ પદાર્થનો સ્વભાવ. તમે સાકર ખાધી છે તો મીઠાશ મળશે, તમને એમ કોઈ તીખાશ મળે તો કે નહીં મળે, એનો સ્વભાવ નથી. કર્મ સ્વભાવે પરિણમે, કર્મનો જે સ્વભાવ છે એ પરિણમશે. એની પાસે સ્ફૂર્ણા નથી, પ્રેરણા નથી, આચરણા નથી, કોઈ પસંદગી નથી, જડ છે. તો આ વિભાવ વિના કર્મ બંધાતા નથી. પ્રશ્ન બહુ મોટો મોહનીયનો છે, અને કૃપાળુદેવે આત્મસિદ્ધિની અંદર જો સૌથી બહુ મહત્વની વાત મૂકી હોય તો એ જ છે કે ભાઈ આ જીવ મોહના કારણે અનંત સંસારમાં રખડી રહ્યો છે. ભલે કર્મ અનંત પ્રકારના છે, ભલે રહ્યા, પણ એ બધા મોહનીય છે તો છે, મોહનીય નથી તો નથી. જ્ઞાનાવરણીય કર્મો ગમે તેટલા હોય પણ મોહનીય ટળી જાય તો એનો આધાર ગયો, આત્મા સાથે રહેવાનો આધાર ગયો. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, ચારિત્રવર્ણીય અને અંતરાય, મોહનીય અને અંતરાય, આ ચાર ઘાતે કર્મ છે. પહેલાં તો અઘાતી છે, એની સાથે કાંઈ સંબંધ નથી. એ આત્માના ગુણોને, આત્માની શક્તિને, આત્માના ધર્મને કોઈ બાધિત કરતા નથી. જે છે એ ચાર જ કરે છે. હવે ચારની અંદર ત્રણ ભરપૂર છે પણ મોહનીય નથી. મોહનીય જીતાયું છે, મોહનીય સમજાયું છે. તો મોહનીયનો જય કરતા બાકીના કર્મોની તો કેવળ જ્ઞાન પ્રગટે. પણ સાહેબ, મેં હજી જ્ઞાનાવરણીયનો ક્ષય નથી કર્યો, હજી 14 પૂર્વ ભણવાના બાકી રહી ગયા છે, હજી 45 આગમ વાંચવાના બાકી રહી ગયા છે, હજી મારો શ્રુત સમુદ્ર તો આમાં ક્યાંય પાર પડે એમ નથી. ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, દર્શનશાસ્ત્ર, આ તો કેટલું બધું અનંત જ્ઞાન છે, હજી મારું બાકી છે. દર્શનાવરણીય હજુ ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન કેટલા બાકી છે, કેટલા જગતમાં પદાર્થ હશે, દેખાય એવા હશે ન દેખાય એવા હશે, આવરણ છે મને તો કંઈ ખબર નથી, દેખાય છે એને હું જોઈ શકતો નથી, તો અચક્ષુની તો ક્યાં વાત કરવી. તો આટલું બધું દર્શનાવરણીય કર્મનો મને આવરણ છે. ઊંઘ કેટલી આવે છે, નિંદ્રા શું છે, દર્શનાવરણીયનો પ્રકાર છે. નિંદ્રા દર્શનાવરણીયનો પ્રકાર છે. બોલો. નિંદર આવતી હોય તો એટલે આવે છે શું કામ? તો નિંદ્રા બે પ્રકારની થાય, એક શરીરની નિંદ્રા, બીજી સ્વરૂપની નિંદ્રા. શરીરની નિંદ્રા, શરીરની ઇન્દ્રિયો કામ કરતી વિરામ પામે, થકાવટ થાય, તે સમયે પણ સ્વરૂપની નિંદ્રામાં જે છે એ તો ચાલ્યા જ કરે છે, એ અટકતું નથી. જાગૃત અવસ્થામાં પણ ભ્રાંતિ ચાલુ જ રહે છે. જે જીવનું અજ્ઞાન છે, જે મિથ્યાત્વ છે, એ ઊંઘી જઈએ તો ટળી જાય, સરસ મજાની ઊંઘ આવી જાય તો મિથ્યાત્વ ટળી જાય, ન ટળે. સાદી વાતો સમજમાં લઈ લઈએ કે તો જીવ ઊંઘમાં કર્મ બાંધે કે ન બાંધે, જીવમાં સંસારની પરિણતિ ચાલુ રહે કે ન રહે, ઊંઘમાં ચાલુ જ રહે છે, એ અટકતી નથી. શરીર શાંત થઈ ગયું છે, ઇન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ નથી, પણ એને ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી આપણો દ્રશ્ય સંસાર ચાલે છે. ખાવું પીવું, હાથ પગ હલાવવા, એને કારણે બોલવું, ચાલવું, ઊઠવું, બેસવું, આ બધું ચાલે છે, એ બંધ થઈ ગયો. પણ વિભાવની પરિણતિ ચાલુ રહે છે. સ્વપ્નમાં કોઈનું ખૂન થાય, સ્વપ્નમાં કોઈને ગાળો આપીએ, સ્વપ્નમાં કોઈનું અનિષ્ટ ઈચ્છીએ, સ્વપ્નમાં કોઈની પ્રશંસા સાંભળીએ, આ બધું તો ચાલ્યા જ કરે છે. કઈ ઇન્દ્રિય કામ કરે છે? ભાવની. ભાવ તો પોતાનો છે. તો ત્યાં એની અંદર આ બધું જ ચાલે છે, એ આપણું દર્શનાવરણીય કર્મ છે. હજુ મિથ્યાત્વ હોવાને કારણે આવી બધી પ્રવૃત્તિઓ ચાલ્યા કરે છે. જ્ઞાની આ અવસ્થાથી મુક્ત થઈ જાય છે, એને યોગ નિંદ્રા કહે છે. યોગ નિંદ્રા, શરીર જ્યારે શાંત થાય છે ત્યારે એનો સ્વભાવ શાંત જ છે. આવી રીતે જીવનો વિભાવ જે છે જાગૃત અવસ્થામાં, એ વિભાવ કૃપાળુ દેવે હાથ નોંધ 138 અંદર બહુ સૂક્ષ્મતાથી સમજાવ્યો છે. પણ આવો ઉલ્લેખ કેટલા શાસ્ત્રો છે એમાં ભાગ્ય જ જોવા મળે છે કે વિભાવ યોગ બે પ્રકારે છે, એક ઉદિત ભાવથી છે અને બીજો રંજિત ભાવથી છે. કાલની ચર્ચામાં આવ્યું હતું, પણ લક્ષ્ય ન જાય આપણું, પકડાય નહીં. ઉદિત ભાવથી છે, કર્મના ઉદયને કારણે પણ કસાય થાય, વિભાવ થાય, એને કારણે પણ જીવના પરિણામો બગડે, નિમિત્તને કારણે, કર્મના ઉદયને કારણે, સંગ પ્રસંગ આ બધા નિમિત્તમાં આવે, સંયોગ આ બધા નિમિત્તમાં આવે. પણ કંઈ ન હોય તો પણ જીવને રંજિત ભાવ છે પોતાનો. જીવ માત્ર ઉદયમાં આવે છે કર્મ ત્યારે જ બીજા કર્મ બાંધે છે એવું નથી. ઉદિત કર્મની અંદર પોતે પોતાની રીતે જોડાઈને રંજિત ભાવ કરે છે. રંજિત ભાવ એટલે જીવનો પર તરફનો ભાવ, જેને આપણે પરમ દિવસે વાતચીતમાં કહ્યું હતું રતિભાવ. સંસારના પદાર્થો જોવા, દ્રષ્ટા એટલે દ્રશ્યને જોવું, જ્ઞાતા એટલે જ્ઞેયને જાણવું. એ જાણીએ છીએ અને જોઈએ છીએ તો દ્રશ્ય સાથે આપણો એક રતિભાવ થાય છે, એક આસક્તિ ભાવ થાય છે, એક મમત્વ ભાવ થાય છે. એને કર્મ સાથે કાંઈ સંબંધ નથી, કર્મ સાથે કાંઈ સંબંધ નથી. ઉદિત કર્મની વાત જુદી છે. અહીંયા માત્ર આપણે દ્રષ્ટા તરીકે જોયું, પણ જોયું એટલે જે કૃપાળુદેવે શબ્દ પ્રયોગ કર્યો કે દેખત ભૂલી, દેખત ભૂલી, આ દર્શન મોહનો પ્રકાર થયો કે જોયું અને ભૂલ્યો, એટલે પરને સીધો સ્વમાં જોડાઈ ગયો. જેવો જોડાયો રતિભાવ થયો, ઇષ્ટપણાનો ભાવ થયો, પસંદગીનો ભાવ થયો, એટલે એ ભાવની સાથે પોતે તદ્રુપ થયો, તદાકાર થયો, અને એ તદ્રુપતા તદાકારતા વધતા વધતા એકાકાર થયો. જળને જાણીને જળ જેવો થયો, જળને જોઈને જળ જેવો થયો, અને પોતાને ભૂલી ગયો. નાનું સૂત્ર કૃપાળુદેવે વાક્ય લખ્યું કે જીવની ભૂલ એટલી જ, પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માન ભૂલ્યું. આખા શ્રુત સમુદ્રનો સાર કૃપાળુદેવે આટલે વાક્યમાં મૂક્યો કે જીવની ભૂલ છે. તો કે ભૂલ કેટલી? તો કે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું. દ્રશ્યને પોતાનું માનવું, પોતે દ્રષ્ટા છે એ ભૂલી જવું. જ્ઞેયને પોતાનું માનવું, પોતે જ્ઞાતા છે એ ભૂલી જવું. જ્ઞાતા હંમેશા જ્ઞેયથી જુદો જ હોય તો જ એ જાણી શકે જ્ઞેયને. દ્રષ્ટા હંમેશા દ્રશ્યથી જુદો જ હોય તો જ એ દ્રશ્યને જોઈ શકે. જેના અનુભવ વશ્યે ઉત્પન્ન લયનું જ્ઞાન, તેથી જુદા વિના થાય ને કેમે ભાન. અરે તને કોઈ દી ભાન ન થાય, વસ્તુ તારાથી જુદી ન હોય તો તને ભાન થાય નહીં. તને સમજ પડી કે આ પુસ્તક છે તો પુસ્તક તારાથી જુદું છે. તને સમજ પડી, જાણ્યું દ્રશ્ય કે ટેબલ છે, મેં જોયું, મારી સગી આંખે જોયું, સારું, એનો મતલબ એ થયો કે તું ને ટેબલ બે જોયા છો, તું દ્રષ્ટા છો, ટેબલ દ્રશ્ય છે. હવે ટેબલ મારું છે, હવે ટેબલ મારું છે, જો મુસીબત ઊભી થઈ ગઈ. તું દ્રશ્ય સાથે એક સૂક્ષ્મ ભાવ, તારામાં વિભાવ ભાવનું એક કિરણ પ્રગટ્યું કે મારું છે. તો લખ, તારું નથી આ, તો કોઈ બીજાનું છે, તો હવે લેવા માટેનો પ્રયત્ન છે, પુરુષાર્થ છે, એ દિશામાં પ્રવૃત્તિ છે, બધું શરૂ થઈ જશે ધીરે ધીરે ધીરે. તો રંજિત ભાવે પણ કર્મ થાય છે, અને આ રંજિત ભાવ છે એ જીવનો પોતાનો, આ દ્રશ્ય સાથે કે જ્ઞેય સાથે એકાકાર થવાનો ભાન ભૂલીને. એટલે કૃપાળુદેવે 299ના પત્રની અંદર સાધનાનું સ્વરૂપ બતાવ્યું કે ગમે તે કરીને વ્રત તપ જપ ક્રિયા સાધન કરીને કરવાનું, એટલું જ શું જગતની વિસ્મૃતિ કરવી. જગતની જે દેખાય છે, જે જણાય છે, જે આપણી દ્રષ્ટિનો વિષય છે, જે આપણા જ્ઞાનનો વિષય છે, એ જગત છે. આપણા જ્ઞાનનો ને દ્રષ્ટિનો વિષય આપણે થતા નથી તો આપણે કેવડી થઈ જઈએ. જ્ઞાન ઘણું છે, પોતાને જાણી શકે છે, સ્વ પર પ્રકાશક છે, પોતાને જોઈ શકે છે. જો પાછો પ્રશ્ન થશે, અરૂપીને કેમ જોવું? તમે તો કહો છો આત્મા અરૂપી છે અને એને આત્મા જોયો, જ્ઞાનીઓએ આત્માને જોયો, કેમ જોયો? એ અનુભવીને, એટલે અચક્ષુ દર્શન ખરા કે નહીં? જેની આંખ નથી, જન્મજાત આંધળો છે, એને ખબર પડે કે નહીં કે કોઈ આવે છે? વિચાર તો એ જે એને જોવાય છે એ અચક્ષુ દર્શન છે. ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન એના પણ પ્રકાર કીધા છે, આવે છે પત્રોમાં આવે છે બધું. તો અચક્ષુ દર્શન છે. આત્મા ભલે નથી, જેમ હવા દેખાતી નથી, તો પણ પવન આવ્યો. તને કેવી રીતે દેખાણો? પવન આવ્યો ક્યાંથી? આવ્યો કેવો? આવ્યો કયા રંગનો? આવ્યો કેવા આકારનો? આવ્યો તો કે પવન આવ્યો. કોઈ વાસ આવ્યો, ક્યાંક અશુદ્ધિ છે, કોઈ વાસ આવી, બાજુના ઘરમાં શીરો બનતો એવું લાગે છે, તને સુગંધ ક્યાંથી મળી? તને કઈ જોવા મળી? પણ એ તારું દર્શન છે, અચક્ષુ દર્શન છે. આત્માને આત્મા જ જોઈ શકે છે. એની કઈ શક્તિ વડે? અચક્ષુ દર્શનની. એટલે આપણે જગતને જોઈએ છીએ અને જગતને જાણીએ છીએ. જો પોતાને જોઈએ અને પોતાને જાણીએ તો પરમાત્મા થઈ જઈએ. પણ જગતને જોઈએ, જગતને જાણીએ અને જગત સાથે એકાકાર થઈએ તો જીવ સંસારી થાય. એને જ્ઞાનીઓએ શબ્દ પ્રયોગ સરસ કીધો છે, એ જીવ બહિરાત્મા છે. બહિરાત્મા એટલે બહુ અઘરું યાદ રાખો છો, સાદી સમજ છૂટી જાય છે. બહિરાત્મા એટલે શું? બહિરાત્મા જે પોતાનું શરીર અને ઇન્દ્રિયો વડે જોડાયેલો છે જગત સાથે, એ જીવ બહિરાત્મા છે. ઇન્દ્રિયો વડે જે જીવે છે એ બહારના જગતમાં જીવે છે. જેને અંતરાત્મા થવું હોય તો ઇન્દ્રિયોના વ્યાપારને સંકેલી લેવા પડે. પાંચે ઇન્દ્રિયો અને મનના વ્યાપારને સંકેલીને જ્યારે જીવે અંતસ્થ થાય છે ત્યારે કઈ ઇન્દ્રિયોનો વેપાર ચાલુ છે? એ કઈ નહીં, સમાધિની અંદર, ધ્યાનની અંદર કઈ ઇન્દ્રિયોનો વેપાર ચાલે છે? તો કે નહીં. અરે, ઇન્દ્રિયોને આપણે સંકેલી લીધી, પદ્માસનની સ્થિતિ કરી લીધી, આંખો બંધ કરી, એકાંત સ્થાને ગયા એટલે કાનના વેપાર બંધ થયા, સુગંધનો વેપાર બંધ થયો, સ્પર્શનો વેપાર બંધ થયો અને સ્વાદનો વેપાર બંધ થયો. પણ મનનો ચાલુ હોય તો હિમાલયની ગુફામાં બેઠેલો મનના વેપારથી જગત સાથે જોડાયેલો હોય તો એ બહિરાત્મા કહેવાય કે અંતરાત્મા કહેવાય? બહિરાત્મા. શું કામ બહિરાત્મા? બહાર સાથે એટલે શરીર, એટલે શરીરની ઇન્દ્રિયો અને મનથી જે જગત સાથે જોડાયેલો છે એ બહિરાત્મા છે. અને શરીરની ઇન્દ્રિયોના વ્યાપારને સંક્ષિપ્ત કરી શાંત કરીએ, મનના સંકલ્પ વિકલ્પના વ્યવહારને શાંત કરી, અને જે પોતાના સ્વરૂપમાં ઉપયોગનો વેપાર કરે છે, અંદર અંતરસ્થ અંતર્મુખ બનીને પોતાના સ્વરૂપ સાથે જોડાય છે, પોતાના ચૈતન્ય ભાવ સાથે જોડાય છે, આ જીવ અંતરાત્મા છે. અંતરાત્મા જીવ પરમાત્મા થાય કે બહિરાત્મા પરમાત્મા થાય? તો આત્માની તો અવસ્થા કેટલી? ત્રણ. કાં બહિરાત્મા છે, કાં અંતરાત્મા છે, અને કાં પરમાત્મા છે. બહિરાત્માપણું છોડીને અંતરાત્માપણું કરે તો એ સાધક થયો, અને પરમાત્મા બને ત્યારે સિદ્ધ થયો. આ પરમાત્મા દશા પ્રત્યેક જીવની છે, વાસ્તવિક છે, પણ આ પરમાત્મા દશા પ્રાપ્ત કરવા માટેનો એકમાત્ર અવસર એ મનુષ્ય ભાવમાં છે. આ સિવાયની કોઈ પણ યોનિમાં કોઈ પણ ભાવમાં જીવ પરમાત્મા દશાને પામી શકે નહીં, કારણ કે અંતરાત્મા થઈ શકે નહીં. તિર્યંચના જીવો અંતરાત્મા થઈ શકે નહીં, નારકીની તો વાત જ નથી. દેવના જીવો પણ અંતરાત્મા થઈ શકે નહીં. તો અંતરાત્મા થઈ શકે એ પરમાત્મા થઈ શકે. કોણ અંતરાત્મા થઈ શકે? મનુષ્ય થઈ શકે. બધી જ ઇન્દ્રિયોથી સંપૂર્ણ જગતને જોવાની ક્ષમતા હોવા છતાં એ ઇન્દ્રિયોના વેપારથી પોતે પર થઈને પોતાના આત્માના ઉપયોગનો વેપાર કરી શકે, આવી સાધના કરવાની શક્તિ જેનામાં છે, જે કરી શકે છે, જે પરમાત્મા પણ પરમાત્મા દશા પ્રાપ્ત કરી શકે છે, એ મનુષ્ય જન્મ છે. એને જ્ઞાનીઓએ કીધું છે આ વિરલ છે, આ દુર્લભ છે. ભાઈ, અનાદિ અનંતના આ સંસારના ચક્કરમાં પરમાત્મા દશા પ્રાપ્ત કરવાનો અવસર જો કોઈ હોય તો તને આ મનુષ્ય દશામાં છે, આ ભાવમાં છે. એટલે કૃપાળુએ કહ્યું કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. સંતના શબ્દ નથી, સત શું છે? પોતાનો આત્મા. આત્મા છે તે સત છે. સત છે એટલે ત્રિકાળ છે. કાલે હતું, આજે છે, કાલે રહેશે. શરીર હોય કે ન હોય, જગત હોય કે ન હોય, સત છે. ત્રણ કાળમાં જેનું અસ્તિત્વ શાશ્વત છે, વિદ્યમાન છે, એવું જે પદાર્થ જગતમાં છે, જે સ્વયંભૂ છે, અનુત્પન્ન છે, અસંયોગી છે, અવિનાશી છે, એવું કોઈ તત્વ હોય તો તે સત છે, અને હું આત્મા છું, આત્મા સત છે. હું આત્મા છું અને આત્મા સત છે, એટલે હું ત્રિકાળ છું. તો મારો જોવાનો સ્વભાવ ત્રિકાળ છે, મારો જાણવાનો સ્વભાવ ત્રિકાળ છે, મારું જ્ઞાયક પણ ત્રિકાળ છે. મારે એના ચરણમાં રહેવું, આ સાધના છે. અને સાધના ન કરું તો ભૂલ એ છે કે બીજાને પોતાનું માનવું અને પોતે પોતાને ભૂલી જવું. બીજાને માનવું એ તો બરોબર છે, કે બીજાને પોતાનું માનવું આ મોહ થયો. બીજાને પોતાનું માનવું એ મોહ થયો, અને પોતે પોતાને ભૂલી જવું. એટલો તદાકાર થયો, એટલો તદ્રુપ થયો કે બીજાને પોતાનું માનીને પોતાપણું ગુમાવી બેઠો. જોકે જતું નથી, કોઈ કાળે પોતે પોતાપણું ગુમાવી શકતો નથી, પણ ભ્રાંતિ કરી શકે છે. ભ્રાંતિમાં રહી શકે છે. તો આ આખી વિભાવ યોગની અંદર સરસ વાત આજે આવી કે કર્મ છે બે જ સિદ્ધાંત, એક જીવ સિદ્ધાંત અને બીજો કર્મ સિદ્ધાંત. એનાથી આખું જગત સમજાઈ જાય, સમગ્ર અધ્યાત્મ સમજાઈ જાય. આખા દુનિયાનો આ ખેલ છે એ ખેલ પકડાઈ જાય. બે તત્વો કામ કરે છે, એક કર્મ એટલે જુદી જુદી રચનાઓ કર્યા જ કરે છે, ગતિઓ, યોનિઓ, જન્મ મરણ, અવસ્થાઓ, પર્યાયો, પરિવર્તન પરાવર્તન ચાલ્યા જ કરે છે, અનંત છે અનંત. એટલે જ્ઞાનીઓએ જ્યારે 12 ભાવનાની અંદર લોક સ્વરૂપ ભાવના મૂકી છે, એક 10મી, એ લોક સ્વરૂપ ભાવનાની અંદર 14 રાજલોકનું સ્વરૂપ વિચારવાનું કીધું છે. એ વિચારવાનું છે એટલે આપણે કાંઈ એનું બીજું કાંઈ કામ છે નહીં, એનું કોઈ પ્રયોજન છે નહીં, કે કેટલો છે, કેટલા રજ્જુ પ્રમાણ છે, કેવા આકારનો છે, કેટલો વિશાળ છે, કેટલા સમુદ્ર છે, કેટલા પર્વતો છે, કેટલી ખીણ છે, કેટલો લોક છે, સ્વર્ગના લોક કેટલા, પાતાળના કેટલા, મધ્યલોક કેટલો, ત્રસનાળી કેવડી. તો એટલા માટે કે આ જીવને અનંત સંસાર છે. કોઈ દી વેબમાં રેસમાં કે આ જેટલી દેખાય એટલી ધરતી, એટલો જ જીવનો સંસાર છે. તું એક વાર નીકળીશ સંસારના ચક્કરમાં તો પાછો આવતા આવતા તો અનંતના અનંત યુગો વયા જશે. આવું સંસારનું અનંત સ્વરૂપ સમજાય, પરિભ્રમણનું અનંત સ્વરૂપ સમજાય, એટલે લોક સ્વરૂપ ભાવના જ્ઞાનીઓએ મૂકી છે. એટલે જ્ઞાનીઓએ ઉપદેશમાં કીધું કે સર્વ પ્રકારનો મોહ ટાળવો. જો મોહ હશે તો કર્મબંધ થશે, કોઈ પણ પ્રકારનો મોહ થશે તો કર્મબંધ થશે, અને તે તને જીવને અનંત સંસાર રખડાવશે. કોઈ પણ પ્રકારનો મોહ શબ્દ મૂક્યો એટલે કોઈ એક, અને પરિણામમાં કીધું કે તે તને અનંત સંસાર રખડાવશે. કોણ રખડાવશે? આખું જો મોહની એ સમજાઈ જાય. એક પત્રમાં કૃપાળુદેવે શબ્દ તો નાનો મૂક્યો છે કે મોહનીયનું સ્વરૂપ જીવે વારંવાર વિચારવા જેવું છે, કારણ કે સમજતો નથી, એને મોહનીય સમજાતું નથી. જેવો સંગ થાય કર્મના યોગે, સંગ થયા પછી તરત જ સમજો કે સ્વજનનો સંગ થયો. તો સંગ થયો એ કર્મનો ઉદય, ઋણાનો બંધ. પછી એ મારો છે એ શું થયું? મોહ થયો. કેવો ખેંચાઈ ગયો, આખો આત્મા સંચોળો વેચાઈ ગયો, ભૂલાઈ ગયો કે ભાઈ તને એનો સંગ થયો. દુનિયામાં તો કરોડો ને અબજો લોકો છે, એમાંથી આ ભાઈનો તને સંગ થયો, પુત્ર રૂપે થયો, પતિ રૂપે થયો, પત્ની રૂપે થયો, સગા સંબંધી સ્વજન પરિજન રૂપે થયો, પાડોશી રૂપે થયો, ઓફિસના બોસ રૂપે થયો, જે થયો તે, પણ સંગ થયો. એમાં મમત્વ ક્યાંથી આવ્યું? એમાં આસક્ત ક્યાંથી આવી? એટલો બધો જોડાઈ ગયો, અજ્ઞાન મિથ્યાત્વ આને કહેવાય છે બધું, આનું કોઈ સમજ ન પડે. કોઈ પણ પ્રકારનો જો મોહ થયો તો કે છે તે ટાળવો, નહીં તો તને અનંત સંસાર રખડાવશે. કેમ કે મોહથી કર્મ બંધ થયા વિના રહેશે નહીં. એટલે 14 ગુણસ્થાનકની અંદર પણ એક એક ગુણસ્થાનક ઉપર ચડતા જવાના છે, એમાં શું કરવાનું છે? શાસ્ત્રનો અભ્યાસ કરવાનો છે કે મોહની પ્રકૃતિને ટાળવાની છે? સેને ક્ષીણ કરવાની છે? મોહની. અને કે એમ કીધું કે દર્શનાવરણી અને સાતમે ગુણસ્થારક આમ કરજો, આઠમે ગુણસ્થાના કે જ્ઞાનાવરણીયની આટલી પ્રકૃતિ ટાળજો, બધી કર્મમાં શાસ્ત્રમાં પ્રકૃતિ તો બધી આપીશ, પણ 14 ગુણ સ્થાનક એટલે ચોથા ગુણ સ્થાનકે 7 પ્રકૃતિ ટળે મિથ્યાત્વની, એટલે એને સમ્યક દર્શન થાય. પછી 28મીમાં કુલ મોહનીયની પ્રકૃતિ કેટલી? 28, કુલ 158, એમાં વધારે મેજોરિટી કોની? અઘાતી કર્મની, નામની 110, કાંઈ બાકી છે જ નહીં. હવે મોહની એને ભાગે તો કેટલી આવી છે? 28મીમાંથી સંકિત થાય એટલે 7 ગઈ, કેટલી રહી? 21 માટે 14 ગુણ સ્થાનક ચોથાથી શરૂ કરીને 12મા સુધી પૂરું થાય, 13મી કેવળ જ્ઞાન થઈ જાય. તો 12મીએ છેલ્લે શું કરવાનું? ક્ષીણ મોહ, શેનો મોહનો ક્ષય? અજ્ઞાનનો કીધું, તને જ્ઞાનાવરણીયની પ્રકૃતિનો ક્ષય કરવાનું કીધું. આટલું આપણું જૈન દર્શન અને 14 ગુણ સ્થાનક, અમે બધું જાણીએ, અમને બધું થોકડાનો અભ્યાસ છે. શું ધૂળ થોકડા જાણસ તું? ગોખા ગોખ મીંડા છો? અરે મોહનીયની પ્રકૃતિ ક્ષય કરવાથી ઉપર જવાય છે. 12મે પહોંચવાનું છે તો મોહનીયનો ક્ષય કરવાનો છે. ક્ષીણ મોહ થાય જેવો થયો એટલે વિતરાગતા પ્રગટે કે તરત જ કેવળ જ્ઞાન થાય છે. બાકીના કર્મો ક્યાં ગયા? તો કે ભલે જે હોય બધું બધું ગયું. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, એવી ગાથા ચાલે છે મોહનીયની. સમજી લેજે, એના સૂત્રો સમજાય, સાધનાના સૂત્રો સમજાય, અને સૌથી વિશેષ આપણા જીવનમાં આ કર્મબંધની પ્રકૃતિ અનાદિકાળથી અનંત ભવોમાં અનંત ગતિમાં અનેક યોનિમાં ચાલે છે, પણ આવી સમજ મોહનીયની તો બીજામાં કોઈમાં મળે નહીં. મનુષ્ય દેહમાં મળે, વિતરાગ શાસનમાં મળે, સદગુરુના યોગમાં મળે, જ્ઞાનીના બોધમાં મળે. સમજવું, અને સમજણ જરાય આકરી નથી. જરાક જીવ એકાગ્રતા રાખે, ઉપયોગ રાખે, તો વસ્તુ સમજાઈ જાય. એ કેટલી બધી વસ્તુ જગતમાં સમજે છે. એ ટેકનોલોજીની દુનિયામાં આવ્યો તો ટેકનોલોજી સાથે સમજતો થઈ ગયો કે નહીં? એ ક્યાંય ભણવા ગયો તો? અભણમાં અભણ પણ આજની ટેકનોલોજી જાણે કે નહીં? ગેસ કેમ સળગાવવો ખબર કે નહીં? એપ્લાયન્સ કેમ વાપરવા એ ખબર પડે કે નહીં? એ બધી જ ખબર પડે છે. અહીંથી આ જવાય, અહીંથી આ કરાય, ટિકિટ આમ લેવાય, ઓટોમેટિક થતી હોય તો એકબીજાને શીખડાવી દે, આ બધી જ ખબર પડી જાય ને. ટેલિફોન કેમ લેવાય, ટેલિફોન કેમ કરાય, હવે એમાં ક્યાં ભણવા ગયા હતા? પણ ઓલી શાકવાળી પણ ટેલિફોન કરે, મોબાઈલ કરે, પાછું કે બેટરી ડાઉન થઈ ગઈ છે, ચાર્જ કરાવવાનું, એને ચાર્જનો સ્પેલિંગની ખબર? સમજી શકે છે. મનુષ્ય જીવનની અંદર સંગનીપણું છે. આ સંગનીપણું મનુષ્ય જન્મ સિવાય અન્ય કોઈ જન્મમાં મળતું નથી. મળે તો દેવ જન્મમાં મળે તો ઉપયોગી થતું નથી. આ સંગનીપણું આપણને મળ્યું છે કે જે પ્રજ્ઞામાં પરિવર્તિત થઈ શકે છે. પ્રજ્ઞા એટલે તત્વની દ્રષ્ટિ થાય, તત્વની સમજ થાય, વિવેક જ્ઞાનનો ઉદય થાય, પોતાનું હિત શું અને અહિત શું, સ્વ શું અને પર શું, જળ શું અને ચેતન શું, આવો વિવેકનું ભાન થાય એને કહેવાય હવે એનામાં પ્રજ્ઞા છે. તો આ જે ભાવ છે, કર્મ કરનાર પોતે છે અને કર્મ માટે વિભાવથી થાય છે. એક વિભાવ ઉદયના કારણે અને બીજો વિભાવ રંજિત ભાવના કારણે. આ રંજિત ભાવ એ પોતાને પોતાના સ્વરૂપનું અજ્ઞાન, આ મિથ્યાત્વ છે. સાદી વાત આટલી સમજીએ. ગાથા તો આગળ વધે છે અને મુનિશ્રીનો તો અનહદ ઉપકાર છે, બેહદ ઉપકાર છે કે આવી બધી ગાથાના સૂત્રો એમાં 10-10 પાના ભરીને આટલું એક એક વિવરણ વિવેચન આપ્યું છે. અલભ્ય છે ગ્રંથો તો આત્મસિદ્ધિ ઉપરના ઘણા છે, પણ આટલી સૂક્ષ્મતાથી અને પાછું સરળતાથી મૂક્યું હોય તો આ ભાનુવીજીજી મહારાજે આ ઉપકાર કર્યો છે. આપણે પણ સમજીએ તો કાઢી નહીં નાખું, વાંચી નાખું એમ નહીં. અહીંયા સમયની મર્યાદા હોય, ઘેરે આપણી પાસે જેટલા સમયની અનુકૂળતા હોય વાંચવા, એ પાના ફરીથી વાંચવા. જીવનું સંગણીપણું એવું છે કે ફરી ફરી વાંચશે તો એને સમજાયા વિના રહેશે નહીં. નાનો બાળક અભ્યાસ કરે છે તો જો નહીં હોય તો શું કહે, તું પાંચ વાર વાંચ, ફરી ફરી વાંચ, પણ મને પકડાતું નથી, સમજાતું નથી. એકવાર નહીં સમજાય, કદાચ આવરણ વધારે છે, કંઈ વાંધો નહીં, ફરીથી વાંચ. એમ આ શાસ્ત્રને ફરી ફરી વાંચવું પડે. આ એક જ શાસ્ત્ર અનંત શાસ્ત્રની ગરજ સારી એવું છે. એનું મહત્વ સમજી અને ગાથાઓના આટલે આવી સામાન્ય સૂત્રો જે સાધનાના આવે છે એ આપણે સમયે સમયે પ્રસંગે પ્રસંગે ચર્ચા કરીશું વિશેષ અવસરે. ઓમ.